મિત્રો, નરસિંહ મહેતાએ જે પીઢ પરાઈ જાણે એને સાચા વૈષ્ણવ કહ્યા. આજે હું જેમને મળવા જઈ રહી છું એ નંદિની ઓઝા આ અર્થમાં વૈષ્ણવ છે. એ કર્મશીલ છે, એક્ટિવિસ્ટ છે, સમાજના દીન દુખિયાના આંસુ અને પીડાને એ પોતાના પુસ્તકો અને લેખનથી પહોંચાડે છે. પણ એમણે આ પહોંચાડવાનું શરૂ કર્યું એ પહેલાં એમણે સક્રિયપણે આ અન્યાય સામેની લડતમાં ઝુકાવ્યું હતું. નર્મદા યોજના સામેના સંઘર્ષમાં એમણે જેલવાસ પણ ભોગવ્યો છે. અન્યાય સામેની એમની લડત જુદા જુદા સ્વરૂપોમાં આજે પણ ચાલુ જ છે. પર્યાવરણ પ્રત્યે ગાઢ નિસ્બત, ગ્રામ વિકાસ, સાદગી, અપરિગ્રહ આ બધા એમના જીવન મંત્રો છે. નંદિનીબેન, આજના આ વાર્તાલાપમાં તમારું સ્વાગત કરું છું. નમસ્તે, કેમ છો?
બહુ આનંદ અને થેન્ક યુ વેરી મચ ફોર થિંકિંગ દેટ મારે તમારી સાથે આ વાતચીતમાં. ઇટ્સ અ ગ્રેટ પ્રિવિલેજ ફોર મી, રિયલી એન એન ઓનર. થેન્ક યુ વેરી મચ આરાધના, ઇટ્સ અ પ્લેઝર.
મને પણ એટલો જ આનંદ છે. નંદિનીબેન, આપણે વાતની શરૂઆત કરીએ તમારા જીવનના શરૂઆતના વર્ષોથી. સામાજિક અન્યાય, સમાનતા માટેની તમારી નાની મોટી ચળવળ વર્ષોથી રહી છે. તમારામાં રહેલી આ ભાવનાના મૂળ તમારા કુટુંબના ઉછેરમાં, તમારા ઘરના વાતાવરણમાં હશે એમ હું માનું છું. એની થોડીક વાત અમને પહેલા કરશો?
ચોક્કસ. આ પ્રશ્ન તમે પૂછો, આઈ એમ વેરી હેપી. મારે આરાધનાબેન કેવું છે કે આપણા સમાજમાં વડીલોપાર્જિત મિલકતનો આનંદ ઘણા ઉઠાવતા હોય છે, પણ હું અને મારા સિસ્ટર નસીબદાર કે અમે વડીલોપાર્જિત ઉત્તમ સંસ્કારનો સંતોષ માણી રહ્યા છીએ. મારા ફાધર સમાજવાદી વિચારધારાના એવું માનતા કે સમાજમાં જે અન્યાય, અત્યાચાર, જે ઊંચ નીચના ભેદભાવ, આ બધા સામે નીડરતાથી લડવું જોઈએ, જેથી કરીને એક સમૃદ્ધ, એક સાચા અર્થે સારો સમાજ, ઇક્વાલિટી વાળો સમાજ સ્થાપિત થાય. અને મારા મધરની આઈડિયોલોજી સેવાભાવી વેલફેર, બંને મારા ફાધર અને મધર આઝાદી પછી સૂન આફ્ટર ઇન્ડિપેન્ડન્સ પરદેશ ભણવા ગયા. બંનેને ત્યાં સેટલ થવાનો ઓપોર્ચ્યુનિટી હતી. મારા મધરને તો સિટીઝનશીપ ઓફર પણ થયેલી, પણ તેમ છતાં એઝ અ ડોક્ટર શી રિટર્ન ભારત પાછા આવ્યા અને વઢવાણ જેવા એક ગામમાં રહી અને તબીબી સેવા બહુ જ ઘણા ગરીબોને તો નિઃશુલ્ક અથવા બહુ જ સબસિડાઇઝ રેટે એમણે આજીવન કામ કર્યું. પેશન્ટોને બહુ ઓલમોસ્ટ વેરી નોમિનલ ફીઝથી સેવા અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં જ કામ કર્યું. મારા ફાધર ભલે બેન્કર હતા પણ હંમેશા અન્યાય સામે લડતા રહ્યા અને એ સંસ્કાર અમારામાં આવ્યા. પણ સંસ્કાર જ નહીં પણ અમને ઘણું પ્રોત્સાહન આ સંસ્કારને અમલમાં મૂકવાનું પરિવારથી મળ્યું. ફોર એક્ઝામ્પલ, નર્મદા બચાવ આંદોલનમાં હું જેલમાં જતી, ઇટ વોઝ અ વોલન્ટિયર વર્ક, ફ્રી, કોઈ પગાર નહીં. પણ આ ના કેવળ ટેકો અને પ્રોત્સાહન આવા સંઘર્ષમાં જોડાઈ રહેવાનું રહ્યું, પણ મારા જે નિજી ખર્ચ હતો, કારણ કે આ તો વોલન્ટરી વર્ક હતું, એમાં કોઈ પગાર નહોતો, પણ જે નિજી ખર્ચ પણ મને 12 વર્ષ સુધી મારા પેરેન્ટ્સ તરફથી મળ્યો. આર્થિક સહાય જે મને જરૂર હતી એઝ એન એક્ટિવિસ્ટ, એ મારે મારા પેરેન્ટ્સ પાસેથી મળી. એટલે એટલો બધો મોટો ટેકો મળ્યો એટલે હું મારી જાતને બહુ જ લકી માનું છું કે માત્ર સંસ્કાર જ નહીં પણ એ અમલમાં મૂકવાનો આર્થિક, ઇમોશનલ બધી જ રીતનો ટેકો મને મારા પરિવારથી મળ્યો. સાથે મારે કહેવું છે કે હું એક કોન્વેન્ટમાં ભણી, ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલ, અને એ સ્કૂલમાં મને એક એક સેક્યુલર, ધર્મનિરપેક્ષ અને એક ડાયવર્સિટી ઇન સોસાયટી, જે કલ્ચરલ, રિલિજિયસ, સોશિયલ જે ડાયવર્સિટીને માણવી જોઈએ, ના કેવળ ટોલરેટ પણ માણવી જોઈએ, અને એ બહુ મોટો આનંદ મેળવી શકાય જુદા જુદા ધર્મના લોકો, એમના કલ્ચર સમજી એમની સાથે રહેવાનો, એ એક વેલ્યુ સિસ્ટમ મને ફાતિમા કોન્વેન્ટ્સ હાઈસ્કૂલમાંથી બહુ મજબૂત રીતે મળી. અને એ આજના સમાજમાં મને બહુ કામ આવે છે કે જ્યાં આ પ્રકારના ભેદભાવ બહુ તીવ્ર બનતા આપણે જોઈએ છીએ. એટલે આ બે ખાસ મારે ઉલ્લેખ કરવો હતો. મારા ઘડતરમાં આ બંનેનો મારા ઘડતરમાં ઘણો મોટો યોગદાન છે.
સાચી વાત છે નંદિનીબેન, કે આપણા પરિવારે જે વાવેલા બીજ હોય એ સમય જતાં ઉગતા હોય છે અને એ જ રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ. હવે આપણે નર્મદા બચાવ યોજનાની વાત કરીએ. નર્મદા બચાવ આંદોલન સાથે તમારું જોડાવાનું, સંકળાવાનું કેવી રીતે બન્યું અને એમાં તમારી ભૂમિકા શું હતી?
એકચ્યુઅલી હું કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ત્યાં જ મોટી થઈ. પાણીનો પ્રશ્ન તીવ્ર રીતે નાનપણથી જોયેલો. તમે તો જાણો છો કે આપણને નાનપણથી શીખવવામાં આવે, ગુજરાતમાં ઉછર્યા હોય, કે ઘી ઢોળાય તો વાંધો નહીં, પણ પાણીનું ટીપું વેસ્ટ ન થવું જોઈએ. એટલી બધી પાણીની સમસ્યા જોઈને મોટા થયા. એટલે મને એવું હતું કે ગામડાઓમાં અને લોકોને જો સિંચાઈનું, પીવાનું અને ઢોરોને જો પાણી મળી રહે, તો સમાજમાં જે આર્થિક અને સામાજિક જે તકલીફો છે તે દૂર થઈ શકે. એટલે માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક કર્યા પછી મેં એક આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ કરીને એક સંસ્થા છે, એમાં કામ શરૂ કર્યું. આઈ વોઝ એમ્પ્લોયડ ધેર. અને ત્યાં અમે વિકેન્દ્રિત પાણી અને માટીની પ્રબંધનની યોજનાઓમાં કામ કરતા હતા, ડિસેન્ટ્રલાઇઝ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં. અને હું એવું માનતી કે આનાથી પાણીનો પ્રશ્ન દૂર થશે, પણ આ બધા તાત્કાલિક કામચલાઉ જ ઉપાય છે. છેવટે તો જે ગુજરાતનો પ્રચંડ સરકારનો પ્રચાર હતો કે નર્મદા નદી પર બંધાઈ રહેલો કે બંધાઈને ઉભો થશે એવો સરદાર સરોવર પરિયોજના જ ગુજરાતની પાણીની સમસ્યા કાયમ માટે ઉકેલશે, કે ગુજરાતને નંદનવન બનાવશે. એટલે હું માનતી હતી કે આ બધા ટેમ્પરરી જે આ ડિસેન્ટ્રલાઇઝ વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ અમે કરી રહ્યા હતા એ કામ ચલાઉ થોડા સમય માટેના છે. છેવટે તો આ બંધ જ મોટો જે મહાકાય યોજના નર્મદા ઉપરની પાણીનો પ્રશ્ન કાયમી ઉકેલ લાવશે અને ગુજરાતને નંદનવન બનાવશે. આ સંસ્થામાં 1 વર્ષ કામ કર્યા પછી હું લગભગ 5-6 રાજ્યોની એક સ્ટડી ટૂર પર નીકળી જોવા કે બીજી કઈ કઈ સમસ્યાઓ દેશમાં છે અને લોકો કઈ રીતે કામ કરે છે. અને એ પ્રવાસ દરમિયાન હું ભોપાલમાં એક સંસ્થા જોડે એક મોટું પ્રદર્શન હતું, એમાં જઈ ચડી. અને એ પ્રદર્શન એટલી મોટી રેલી, ગંજાવર રેલી હતી આદિવાસી ખેડૂત મજદૂરોની, અને એ બધા તીવ્રતાથી સરદાર સરોવર રોકવાની માંગ કરી રહ્યા હતા અને વિરોધ કરી રહ્યા હતા. પોલીસ એમની ધરપકડ કરી રહી હતી, તેમ છતાં એમનું આંદોલન ઉગ્ર રીતે ત્યાં રેલી એમની માંગ ચાલુ રહી અને લોકો ગિરફ્તારી પણ આપી રહ્યા હતા. તો ધીસ સાઇટ રિયલી શોક્ડ મી કે અમારી જે જીવાદોરી છે, અમે જે માનીએ છીએ કે આ ગુજરાતને નંદનવન બનાવશે, એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો આટલો તીવ્રતાથી કેમ વિરોધ કરે છે.
વિરોધ કરે છે.
આવું દૃશ્ય મેં કોઈ દિવસ પહેલા જોયેલું નહોતું. એટલે પાછા આવીને મેં ત્રણેક મોટા ડેમનો અભ્યાસ કર્યો ગુજરાતના, ઉકાઈ, કડાણા અને સરદાર સરોવર. અને એમાં મેં જોયું કે મોટા પાયે ગુજરાત ના બંધોના કારણે હાંસિયા પર માર્જિનલાઇઝ સેક્શન્સ ઓફ ધ સોસાયટી જે હોય છે, લોકો માર્જિનલાઇઝ, એ લોકોનું મોટા પાયે વિસ્થાપન થતું હોય છે આદિવાસીઓનું, ખેડૂતોનું. અને આ પરિયોજનાના લાભ પાવરફુલ જે ઇકોનોમિકલી પોલિટિકલી જે એરિયાઝ છે ગુજરાતના, ત્યાં એની વીજળી અને પાણી પહોંચતી હોય છે, જેમ કે ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત. અને એની સામે જે ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની યોજનાઓ જે છે, જે ડિસેન્ટ્રલાઇઝ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ છે, વિકેન્દ્રિત મેં જે વાત કરી તમને, એ અમલમાં નથી આવતી. કારણ કે ગુજરાતનું 80% સિંચાઈ બજેટ આવી મોટી મહાકાય યોજનાઓ પાછળ ખર્ચાઈ રહ્યું છે. એટલે એક બાજુ માર્જિનલાઇઝ સેક્શન્સ ઓફ સોસાયટીનું મોટા પાયે વિસ્થાપન અને બીજી બાજુ આ નાની પરિયોજના અમલમાં ન આવે એના કારણે, આર્થિક સંકટના કારણે, બજેટ ન હોવાના કારણે ગુજરાતની દુષ્કાળગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિ વધારે આકરી બનતી જાય. આજે પણ તમે જોશો કે આ બાંધ બની ગયો છે, પણ નજીકના છોટાઉદેપુર ને એ બધા જિલ્લાના ગામોને ઉનાળામાં પીવાના પાણી માટે પણ તરફડિયા મારવા પડે છે. એટલે ખ્યાલ આવ્યો કે ડિસેન્ટ્રલાઇઝ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ્સ જ આપણી પાણીની સમસ્યા ઉકેલી શકે, અને એની માટે સરકાર સામે એક આંદોલન બહુ જરૂરી છે, જેથી કરીને નીતિ બદલાવે. અને એ રીતે હું નર્મદા બચાવ આંદોલનમાં જોડાઈ ગઈ 1990 થી એક પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે. અને એમાં મેં ઘણા કામો કર્યા, મીડિયા રિલેટેડ, રિસર્ચ રિલેટેડ, ફંડ રેઝિંગ. પણ મારા બે પ્રિય કામો આંદોલનમાં હતા. એક તો સૌરાષ્ટ્ર કચ્છમાં સરદાર સરોવર ની સામે વિકેન્દ્રિત પાણીની પ્રબંધન હોવું જોઈએ એની જાગૃતિ માટે જે કામ, એ મારું બહુ પ્રિય હતું. અને બીજું ગુજરાતના જ વિસ્થાપિતો આ પરિયોજનાથી, જેને અસરગ્રસ્ત સરકારે માન્યા નથી, જેમનો પુનર્વાસ થયો નથી, એમના સંગઠનને મજબૂત કરવાનું કામ, આ મારા બે બહુ પ્રિય કામ આંદોલનમાં.
અને પછી આ આંદોલન દરમિયાન તમે જેલવાસ પણ ભોગવ્યો. એ જેલવાસના તમારા અનુભવોમાંથી અમને એક સરસ પુસ્તક મળ્યું, વિધર જસ્ટિસ. જેલવાસ વિશે થોડીક વાત કરો, એ દરમિયાન તમને થયેલા અનુભવો વિશે વાત કરો, તમે જે મહિલાઓ મહિલા કેદીઓ સાથે રહ્યા એમના વિશે વાત કરો. એ કદાચ આ અનુભવે તમારા ચિત્ત ઉપર હંમેશા માટે છાપ છોડી હશે. કોઈક પ્રસંગો પણ યાદ હશે, કોઈક પાત્રો પણ યાદ હશે તમને.
મારું સૌ પ્રથમ જેલનો અનુભવ એઝ અ સ્ટુડન્ટ પ્લેસમેન્ટ મેં MSW માંથી થયો, બરોડા જેલમાં.
જી
અને જ્યારે મારું પ્લેસમેન્ટ થયું અને હું જેલમાં, મારે મહિલા કેદીઓ સાથે કામ કરવાનું હતું એઝ અ સ્ટુડન્ટ, હું 3 એક રાત સૂઈ નહોતી શકી. કારણ કે આવું મેં કદી જ જોયું નહોતું, જે અસમાનતા, જે અન્યાય, આખા સમાજનું જે પ્રતિબિંબ છે એક જેલ અને મહિલા જેલ. તમારે ખરેખર અન્યાય, ગરીબી, અસમાનતા, એક્સપ્લોઇટેશન જો કેટલે હદ સુધી એક સમાજમાં હોઈ શકે, એનો આખો ચિતાર કોઈ બી પુસ્તક કે કોઈ બી અભ્યાસક્રમ ના આપી શકે જે તમને જેલમાં આપી શકે. એટલે એ હું એકદમ હલી ગઈ હતી. અને મેં જોયું કે બહુ પેટી ક્રાઇમ્સ, કોઈ એક વિધવા મહિલા પોતાના છોકરાઓને એક જમાડવા માટે કે એમનું ભરણ પોષણ કરવા માટે એક નાની મોટી ચોરી કરી હોય, એ મહિનાઓ વર્ષો સુધી જેલમાં હોય, ત્યારે કરોડોની મિલકત બેંકોને લૂંટી અને સેફ પેસેજ આઉટ ઓફ ધી કન્ટ્રી મળી જાય અને ઉપભોગ કરતા રહે એ લૂંટેલી ઇન્કમનો, એ આખો દ્વંદ અને સમાજ જે છે એ તમને હલાવી દે છે, પછી તમારી જીવન બદલાઈ જાય છે. હું તો એવું માનું છું કે દરેક વિદ્યાર્થી, પોલિટિકલ સાયન્સ ના હોય, સમાજશાસ્ત્ર ના હોય, હ્યુમન રાઇટ્સ ના હોય, વિમેન સ્ટડીઝ ના હોય, એમનું પ્લેસમેન્ટ જેલમાં થવું બહુ જરૂરી છે. તો એક આપણે એક દિશા મળે, એક સમાન સમાજ તરફ કામ કરવાની વિચાર, એ બાબત ફેલાવાની, અને એક બહુ મોટો અનુભવ જે લાઈફ ચેન્જિંગ કહી શકાય, થઈ શકે સ્ટુડન્ટ્સ માટે. અને ત્યાર પછી તો હું એક પોલિટિકલ પ્રિઝનર તરીકે ઇન્દોર જેલમાં હતી, ધાર જેલમાં હતી, સેંધવા જેલમાં હતી, અને મેં જેલમાં બી સખત કરપ્શન જોયું. એ મને બહુ જ આઘાત લાગતો હતો કે ત્યાં પેટી ક્રાઇમ્સ વાળી મહિલાઓ હતી, પણ એમનું અનાજ જે આવતું, એમનું શાકભાજી આવતું, એમના છોકરાઓની જે દૂધ આવતું, એમાં પણ કરપ્શન બહાર વેચાઈ જતું એમાંથી ઘણું ખરું. એટલે જે જેલ છે એક સમાજનું હું માનું છું પ્રતિબિંબ છે, અને એ જો સુધારી શકીએ તો સમાજ આપમેળે એક ન્યાય વ્યવસ્થા સુધરી જાય, સમાજ સુધરી જાય, મહિલાઓની પરિસ્થિતિ જો સુધરે તો આખા સમાજની પરિસ્થિતિ સુધરે એવું હું માનું છું. એટલે ઇન્ક્રીઝિંગલી મને એમ થાય છે કે ક્લાસરૂમની સાથે સાથે આવા ફિલ્ડ વર્ક પ્લેસમેન્ટ દરેક વિષયોમાં, નોટ જસ્ટ જેલ બટ ગામડાઓમાં ઇન્ડિજિનસ પીપલ સાથે થવા બહુ જરૂરી છે.
જેલના તમારા અનુભવો વિશે કંઈક વાત કરશો. મેં તો આપનું પુસ્તક વાંચ્યું છે, પણ કદાચ ઘણા બધા દર્શકો એ નહીં વાંચ્યું હોય, એટલે એમને થોડુંક ઇન અ નટશેલ એનો થોડોક ખ્યાલ આપો કે પુસ્તકમાં શું છે, તમે શું અનુભવ્યું.
પોલિટિકલ પ્રિઝનર્સ માટે એકચ્યુઅલી જેલ ની પહેલાનો જે સમય છે ઇન પોલીસ કસ્ટડી, એ વધારે દુઃખદ, અન્યાયી અને ત્રાસદાયી છે. કારણ કે ધી પર્પઝ ઓફ ધ સ્ટેટ ઇઝ ટુ ડીમોરલાઇઝ એન્ડ અ પોલિટિકલ પ્રિઝનર. એટલે ઘણો માર પડેલો, જ્યારે પોલીસ કસ્ટડીમાંથી જેલમાં ગયા તો જેલ ઇઝ અ રિલીફ, કારણ કે ધેન યુ આર ઇન કસ્ટડી ઓફ ધી યુ નોટ ઇન પોલીસ કસ્ટડી એની, યુ આર ઇન ધ જ્યુડિશિયલ કસ્ટડી. એટલે મારા માટે ઇટ વોઝ અ રિલીફ, એન્ડ આઈ એટલા માટે બી કે મને ખ્યાલ હતો કે મને બેલ આગળ પાછળ મળશે જ. અમારી પાસે એક લીગલ નેટવર્ક હતું આંદોલનનું, એ બધા બહુ સક્રિય થઈ ગયા, હાઈકોર્ટ સુધી બેલની માટે લડ્યા અને વી વર આઉટ. આ જે મારો લાંબો જેલનો જે ટાઈમ હતો એમાંથી 3 અઠવાડિયા પછી અમને બેલ મળી ગયું. પણ મારે એ કહેવું છે કે જ્યારે હું છૂટી ઓન બેલ જામીન ઉપર, ત્યારે મને એટલું બધું દુઃખ લાગેલું, કારણ કે એમાં ઘણી મહિલાઓ જે બેલ જામીન પર છૂટી શકે એમ હતી, પણ તેમની પાસે કોઈ સંસાધન, કોઈ વકીલ કરવા કે બેલની અપીલ કરવા હતા નહીં. એમનું પરિવારનું કોઈ આર્થિક રીતે સદ્ધર પણ નહોતું કે તે લોકો આવીને એમને મળી શકે અને એમની માટે જામીનની જોગવાઈ કરી શકે. એટલે આજે પણ ભારતમાં અંડર ટ્રાયલ પ્રિઝનર્સ જે એલિજિબલ છે જામીન મેળવવા માટે, એમની સંખ્યા જેલમાં બહુ મોટી છે, ખાસ કરીને મહિલાઓની. કારણ કે જ્યારે મહિલા કેદી જેલમાં જાય છે ત્યારે એમની પાસે પોતાનું ભંડોળ હોતું નથી આર્થિક, કે જામીન પર છૂટી શકે, અથવા એમના પરિવાર પાસે પણ કોઈ પુરુષ જાય તો બધા દોડાદોડી કરવા વાળા હોય છે, પણ મહિલાઓ માટે નથી હોતા. તો એ અનુભવ, એકચ્યુઅલી હું નર્મદા બચાવ આંદોલનમાં ન હત કાર્યકર્તા તરીકે, તો હું ચોક્કસ આ જામીન અંડર ટ્રાયલ પ્રિઝનર્સની મહિલાઓની કામ કરવા મેં ઘણા વર્ષો આપ્યા હતા, અને એ બહુ જરૂરી છે, આજે પણ બહુ જરૂરી છે.
નંદિનીબેન, તમે છેલ્લા કેટલાક સમયથી નર્મદાની પરિયોજનાથી અસરગ્રસ્તોની ઓરલ હિસ્ટ્રી ક્ષેત્રે હવે સક્રિય છો. આમ તો આપણે શબ્દ પ્રયોગ એવો કરીએ છીએ કે ઇતિહાસના પાને કે ઇતિહાસના ચોપડે લખાય, પણ તમે ઓરલ હિસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો. તો આ ઓરલ હિસ્ટ્રી એટલે શું એ સમજાવો, એનું મહત્વ શું એ સમજાવો, અને તમારા કાર્યક્ષેત્ર વિશે થોડી વાત કરો.
આરાધનાબેન, તમારી તો ભાષા ઉપર અદ્ભુત પકડ છે, અને તમે જાણો છો કે ભારત જેવા દેશમાં કેટલી ભાષાઓ બોલાય છે, એમાંથી ઘણી ભાષાઓની રિટન સ્ક્રિપ્ટ નથી. એ જે સમાજ છે જે ભાષા બોલે છે એની જેની રિટન સ્ક્રિપ્ટ નથી, એ કુદરતની બહુ નજીક છે. એ લોકોને અતિશય અદ્ભુત જ્ઞાન, પ્રાણી શાસ્ત્રનું, વન્ય જીવન શાસ્ત્રનું, ખેતીનું, નદી, માછલી, પહાડોનું, જડીબૂટીઓનું અદ્ભુત જ્ઞાન છે. અને એ મેં જોયું નર્મદા ઘાટીમાં આદિવાસીઓ સાથે કામ કરીને, ખેડૂતો સાથે કામ કરીને. અનફોર્ચ્યુનેટલી, કારણ કે આ ભાષાઓની લેખિત સ્ક્રિપ્ટ નથી, આ આદિવાસીઓ પણ પોતાનું જ્ઞાન, હિસ્ટ્રી ઓરલી પાસ કરતા હોય છે જનરેશન ટુ જનરેશન. જડીબૂટીઓનું પણ જ્ઞાન લખાણમાં ના હોય પણ આગલી પેઢીને પાસ કરતા હોય છે. નર્મદા બચાવ આંદોલનમાં મેં એ બી જોયું કે આ જે કુદરતી સંસાધનો પર નજીકથી જીવતા લોકોનું જ્ઞાન તો બહુ જ છે, પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેવું હોવું જોઈએ, ઇકોલોજીકલ બેલેન્સ વાળું કેવું હોવું જોઈએ, એનું પણ એક આખી વર્લ્ડ વ્યૂ છે, જે આજે એક વિકાસ, વિનાશકારી હું તો વિકાસ કહીની દોડમાં આને એક બાજુ કરી દેવામાં આવ્યું છે. અને નર્મદા આંદોલનમાં આ આ કુદરતની પાસે જીવતા લોકોનું એક સંઘર્ષ, આવા વિનાશકારી વિનાશ સામેનો જબરજસ્ત રીતે એક કલેક્ટિવ સ્ટ્રગલ પણ મેં જોઈ, કે કેવી રીતે માર્જિનલાઇઝ સેક્શન્સ ઓફ ધ સોસાયટી એક બહુ પોલિટિકલી સ્ટ્રોંગ સ્ટેટ સામે લડી શકે છે. એમની અદ્ભુત અલગ અલગ રણનીતિઓ પણ જોવા નજદીકથી મળી, અને મને એવું બહુ લાગ્યું કે આ બધી જે જ્ઞાન છે, આ સંઘર્ષ છે, આ વર્લ્ડ વ્યૂ છે, લોકો સુધી પહોંચવો જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી, જેમ મેં કીધું કે ઘણી ભાષાઓની લિખિત સ્ક્રિપ્ટ નથી હોતી, અને મૌખિક ઇતિહાસ એક એમનું આ નેચરલ વે ઓફ પાસિંગ ઓન નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ હિસ્ટ્રી છે. એટલે મેં આ એક મેથેડોલોજી, મને લાગ્યું કે બહુ જરૂરી જરૂરી છે કે જ્યાં લોકો આ વિઝડમ, આ વર્લ્ડ વ્યૂ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ઇકોલોજી સાથે ગહેરો રિશ્તો કેવો હોઈ શકે એ બધું લોકો સમક્ષ પહોંચે. નર્મદા નદી, એની કિનારાની આર્કિયોલોજી, હિસ્ટ્રી, સ્પિરિચ્યુઅલ કલ્ચર, રિલિજિયસ કલ્ચર, આ બધું લોકોની જ ભાષા માં લોકો સુધી પહોંચી શકે. એટલે મેં આ ઓરલ હિસ્ટ્રી હું ઘણા વર્ષોથી કામ કરું છું. એની વેબસાઇટ પણ છે જ્યાં તમે લોકોને ડાયરેક્ટલી સાંભળી શકો. પાઉરી, ભિલાલી, 7 અલગ અલગ ભાષાઓમાં ટ્રાન્સલેશન્સ પણ છે, અને એક પુસ્તક પણ બે સિનિયર આદિવાસી લીડર જે આંદોલનના છે એમનો આખો મૌખિક ઇતિહાસની પુસ્તક હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં પણ છપાઈ છે. તો ઉદ્દેશ એ જ છે કે આવા વિનાશકારી વિસ્થાપન સામે એક સમાજ જે લડી રહ્યો છે એમના વિચારો, એમનું વર્લ્ડ વ્યૂ, એમની ઇકોલોજીકલ રિલેશન, એ બધું લોકો સુધી પહોંચી શકે.
આ મૌખિક ઇતિહાસ જ્યારે તમે રેકોર્ડ કરી રહ્યા હતા ત્યારના કોઈક અનુભવો સ્પષ્ટ રીતે અમને કહેશો કે તમારે કોઈક આદિવાસીઓને મળવાનું થયું હશે, એમની પાસેથી તમને શું જાણવાનું મળ્યું, એમનું વર્તન કેવું હતું, એમને કેવું લાગ્યું, તમને કેવું લાગ્યું, કોઈ મુશ્કેલીઓ નડી હોય તો એ મુશ્કેલીઓની વાત કરો.
આ જે મેં બધા ઇન્ટરવ્યુઝ કર્યા છે, આ હું નર્મદા આંદોલનમાં હું એ બધાની સાથે કામ કરતી હતી એટલે અમારો બહુ ગહેરો સંબંધ હતો. પહેલા એઝ એક્ટિવિસ્ટ એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ ધીસ પ્રોજેક્ટ. એટલે મારા માટે ઇટ વોઝ અ કલેક્ટિવ પ્રોસેસ ઓફ રેકોર્ડિંગ. લોકોને પણ બહુ ઈચ્છા હતી કે આપણો સંઘર્ષ, આપણું કલ્ચર, આપણી સોસાયટી, આપણી ઇકોલોજીનું રેકોર્ડ થાય અને લોકો સુધી પહોંચે. સો એ અનુભવ મારા માટે, અમે નક્કી બી સાથે મળીને કર્યું કોનો ઇન્ટરવ્યૂ કરવો, કોનો પહેલો કરવો, એટલે ઇટ વોઝ અ કલેક્ટિવ પ્રોસેસ વિચ વોઝ વેરી ગુડ. પણ મારી માટે જે બહુ મોટી અડચણ જે આવી એઝ અ ઓરલ હિસ્ટોરિયન, આ મેં 2004ની સમયે મેં ઓરલ હિસ્ટ્રી રેકોર્ડિંગ શરૂ કર્યું. અહીંયા કોઈ એવો અભ્યાસ તો ભારતમાં છે નહીં, હાઉ ટુ બી એન ઓરલ હિસ્ટોરિયન, રેકોર્ડ કેમ કરવું. ત્યારે ટેપ રેકોર્ડર્સ હતા એન્ડ દે વર ઓન ધેર વે આઉટ. કસેટ્સ મળતી નહોતી ગામડાઓમાં, ઇલેક્ટ્રિસિટી નહીં. હું ઘણા ગામડાઓમાં જ્યાં રેકોર્ડિંગ કરવા જતી ત્યાં બેટરી બેકઅપ્સનો પ્રશ્ન હતો. પછી થોડા સમયમાં તો કેસેટ્સ મળવાની જ બંધ થઈ ગઈ અને મિની ડિસ્ક આવી. સો ટુ ચેન્જ ફ્રોમ કેસેટ પ્લેયર ટુ અ મિની ડિસ્ક ટુ અ ડિજિટલ રેકોર્ડર ફોર માય જનરેશન વોઝ અ બિગ લીપ. યુ નો, એ શીખવું એક, અને આ પ્રકારનું કોઈ શિક્ષણ ભારતમાં નથી હજી ઓરલ હિસ્ટોરિયનનું એવી રીતે એક ડિગ્રી તરીકે. તો ત્યારે તો નહોતું જ, ઇન્ટરનેટ પણ એટલું ગામડાઓમાં નહોતું, પણ તેમ છતાં એક રીતે શીખવું એ મારી માટે બહુ મોટો ચેલેન્જ હતો. હાઉ ટુ ડુ રેકોર્ડિંગ રાઇટ ફ્રોમ કસેટ પ્લેયર, ઈ ગીવ અપ કરીને અડોપ્ટ અ ડિજિટલ રેકોર્ડ, કમ્પ્યુટર એન્ડ ઓલ ધોઝ ગેજેટ્સ ફોર રેકોર્ડિંગ ઓફ બ્રોડકાસ્ટિંગ ક્વોલિટી. એ અને ઇન્ટિરિયર વિલેજીસ જ્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય, ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. પણ ત્યાં જવામાં આવવામાં ઘણી વાર તો બોટથી જવું પડતું, મોટરસાઇકલ, અને છેવટે ચાલીને પણ. પણ એમાં મારી સાથે બધા લોકો હતા એટલે બહુ સુંદર પણ પ્રવાસ રેકોર્ડિંગનો રહ્યો છે મારો. પણ ધ બિગેસ્ટ ચેલેન્જ વોઝ ટુ આઈ વોઝ એન્ડ સ્ટીલ આઈ એમ ડિજિટલી ચેલેન્જ્ડ, એટલે આ કરવું મારા માટે એક વોઝ અ બિગ ચેલેન્જ. અને આઈ કુડન્ટ ઇવન રાઇટ અ પ્રેસ નોટ આંદોલનમાં હતી ત્યારે. અને પછી પુસ્તકો ઉપર કામ કરવું, આ બહાર લાવવું, સો કમ્પ્લીટલી અ ન્યૂ ડિસિપ્લિન શીખવાનું એક, પણ આનંદ અને ચેલેન્જિંગ પણ સંતોષકારી પ્રવાસ રહ્યો છે.
શું આદિવાસીઓએ તમારી સાથે ખુલીને વાત કરી કે એમને વાત કરવામાં થોડો હેઝિટેશન હતું?
ડેડલી બેન કરીને એક આદિવાસી નેતા, હવે તો શી ઇઝ નો મોર, નર્મદા આંદોલનના બહુ પ્રમુખ આદિવાસી નેતા છે. એમને મને ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમારી જીભ અમારું હથિયાર છે, માત્ર જીભ અમારું હથિયાર છે. એટલે બોલવું અને પડકાર આપવો, જે વિનાશકારી પરિયોજના જે એમનું જીવન તહેસ નહેસ કરી નાખ્યું, એ બહુ જરૂરી માનતા. એટલે બધાએ એમનો જે આક્રોશ, એમને જે જ્ઞાન, એમનો સંઘર્ષ વિશે બહુ ખુલ્લા રૂપથી શેર કર્યું છે, જેથી કરીને કોઈ દિવસ આગલી પેઢી પણ ભૂલી ના શકે કે ત્યાં શું અન્યાય થયો. એટલે બધાએ બહુ જ હોશથી અને એક ફરજ સમજીને પણ આ મૌખિક ઇતિહાસ શેર કર્યું છે. એક ફરજ કે આગળની પીઢી ભૂલે નહીં શું પ્રકારનો આ લડત અને કેમ લડત આપી. તેમ છતાં આંદોલનમાં તો ઉતાર ચડાવ આવે જ, ઘણા ધક્કા પણ લાગે. તો અમુક લોકોની અમુક વાતો એમને ડેફિનેટલી એમ કહ્યું કે આ રેકોર્ડ કે પબ્લિક ડોમેનમાં ન મૂકવી. તો એ મારા મેમરી અને નોટબુક્સમાં છે. આઈ રિસ્પેક્ટ દેર ફિલિંગ, કારણ કે આંદોલનમાં પણ ધક્કા લાગે, દેર આર ડિફરન્સીસ સમટાઇમ્સ, એ લોકો જરૂર વ્યક્ત કરે. કોક વાર એવી વાતો હોય પર્સનલ પણ, જે એટ્રોસિટીની હોય. ફોર એક્ઝામ્પલ, ધેર હેઝ બીન શેરિંગ ઓફ પોલીસ દ્વારા દમન થયું હોય, મોલેસ્ટેશન, રેપ, એ ન ખુલે રૂપથી મહિલાઓ હજી આપણા સમાજમાં કહી શકતી. તો ધોઝ થિંગ્સ આર ઓનલી ઇન માય પર્સનલ નોટ્સ એન્ડ મેમરી, એન્ડ આઈ રિસ્પેક્ટ એન્ડ ડોન્ટ શેર દેટ. એ બધું ઓફ ધ રેકોર્ડ હોય. એટલે વાઇલ ફરજ સમજીને આ મૌખિક ઇતિહાસ લોકોએ શેર કર્યો છે, ઇટ્સ અ પાર્ટ ઓફ સ્ટ્રગલ. હું મૌખિક ઇતિહાસને માત્ર માત્ર એક ઇતિહાસ નહીં પણ એક પડકાર પણ, કન્ટિન્યુ ધી સ્ટ્રગલ અગેન્સ્ટ ધ પ્રોજેક્ટ ઇન ધ વોઇસીસ ઓફ ધ પીપલ પણ માનું છું ઓરલ હિસ્ટ્રીમાં, અને એ લોકો પણ માને છે.
આજે આ સ્ટ્રગલ ક્યાં આવીને ઊભી છે? તમે એને આજે જુઓ તો તમે એને કઈ રીતે મૂલવો છો?
એકચ્યુઅલી બહુ આ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે પૂછો આરાધના બેન. આમ તો ઘણા લોકો એમ માને છે કે નર્મદા બચાવ આંદોલન ઇઝ અ ફેલિયર, ડેમ તો બની ગયો. પણ યસ, ડેમ બની ગયો છે પણ પ્રોજેક્ટ હજી પૂરો નથી થયો. હજી કેનાલ્સ કરવાની બાકી છે. જે નર્મદા આંદોલન કહેતી હતી કે કેનાલ પૂરી કરવાના પૈસા જ નહીં રહે સરકાર પાસે, તો વિચ હેઝ કમ આઉટ ટુ બી ટ્રુ. બીકોઝ ઓફ ધીસ સ્ટ્રગલ, ડેમ ઘણો ડીલે બી થયો, જેના કારણે લોકોનો પુનર્વાસ કરવામાં, ઘણી બીજા પરિયોજનાની સરખામણીમાં ઘણો બહેતર પુનર્વાસ થયો છે. ડેમ ડીલે થયો એટલે લોકોને એક વિસ્થાપન અને પુનર્વાસની તૈયારી કરવાનો પણ સમય મળ્યો છે. વિશ્વ બેંક જેવી સંસ્થાને પીછેહઠ કરવી પડી છે આ પરિયોજનામાંથી. હું જ્યારે આ આંદોલનમાં જોડાઈ ત્યારે ડેમો ઉપર કોઈ પ્રશ્નચિહ્ન જ નહોતો. ડેમને વિરોધ કરે એ તો વિકાસ છે, પણ આજે આવી પરિયોજનાઓ ઉપર પ્રશ્નચિહ્ન થયો છે, પુનર્વાસની નીતિ બની છે, લોકોનું પીપલ્સ પાર્ટિસિપેશન એન્ડ રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાનૂનો બન્યા છે. એટલે ઘણી ખરી સફળતાઓ આ આંદોલનને લઈને મળી છે. અને એક કહું તો, એક અગેન એક ગિરધર ગુરુજી કરીને એક સિનિયર આદિવાસી લીડર છે આંદોલનના, એમણે કહ્યું, સમઅપ કર્યું કે વી હેવ લોસ્ટ અ લોટ, અમે ખોયું છે બહુ પણ અમે હાર્યા નથી. એટલે હું પણ એવું માનું કે ઘણું ખોયું તો છે પણ હાર્યા નથી, અને ઘણું મેળવ્યું પણ છે. જેમાં આજે એક ડેમો પર પ્રશ્નચિહ્ન, પુનર્વાસ બેટર થયો છે, વિશ્વ બેંક જેવી સંસ્થાને પીછેહઠ કરવી પડી છે આ પરિયોજનામાંથી, અને પર્યાવરણ અને આવા પરિયોજનાઓ ઉપર ઘણો અવેરનેસ વધી છે, ઘણા ફાયદાઓ થયા છે.
નંદિનીબેન, આપણે આ મુલાકાતનું સમાપન એક રેપિડ ફાયર રાઉન્ડથી કરીએ.
ચોક્કસ.
તમને તમારી સક્રિયતામાંથી કે તમારા લેખન કાર્યોમાંથી સમય ખૂબ ઓછો મળતો હશે, તેમ છતાં ફુરસદ મળે તેવા સમયમાં શું કરવાનું ઈચ્છો? આ બધા જ પ્રશ્નોના ઉત્તર એક વાક્ય અથવા એક શબ્દમાં આપશો.
હોર્ટિકલ્ચર, ઝાડપાન અને ફળ ફૂલ ઉગાડવામાં આનંદ મેળવું છું. મારી પાસે થોડી જમીન છે,
ઈશ્વરમાં માનો છો? તમારો ઈશ્વર કેવો છે?
ડેફિનેટલી માનું છું, પણ બહુ વ્યક્તિગત પર્સનલ અને સ્પિરિચ્યુઅલ રીતે માનું છું. પબ્લિક આ મંદિરો મૂર્તિઓ એમાં ડેફિનેટલી નહીં. ઇટ્સ રાધર અ સ્પિરિચ્યુઅલ કનેક્ટ થ્રુ અ રિવર ઓર યુ નો થ્રુ એન્વાયરમેન્ટ, એન્ડ આઈ ડુ બિલીવ દેટ.
સફળતા એટલે શું? કોઈ પણ કામ કરતા હોઈએ તો એમાં સફળતા તમે
સંતોષ.
વાહ. જો આ કામ તમે ન કરતા હોત, સક્રિયતાનું કામ ન કરતા હોત, આંદોલનોનું કામ ન કરતા હોત, તો તમે શું કરતા હોત?
આજ એક યા બીજી રીતે, કારણ કે મેં જેમ કીધું કે મારા ફાધર મધર ની જ આખી અમારું ઘડતર જ એ છે કે આઈ કાન્ટ થિંક, આઈ ડોન્ટ થિંક, મે બી નો. સંઘર્ષ તો બધા જ ગમે તે ફીલ લીધું હતું એમાં.
જો થોડા વખત માટે, એક દિવસ, એક અઠવાડિયું કે એક મહિના માટે જો તમને વડાપ્રધાન પદ આપવામાં આવે તો તમે શું કરો?
ડેમોક્રેટાઇઝેશન ઓફ પાવર.
વાહ નંદિનીબેન, આજે તમારી સાથે આ વાર્તાલાપ કરીને મને ખૂબ ખૂબ આનંદ થયો. તમારી સક્રિયતાને, તમારી સર્જનશીલતાને, તમારી વિચારશીલતાને અને તમારી સંવેદનાને હું સલામ કરું છું. એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે આવી રહેલા વર્ષોમાં કાર્યરત રહો અને દેશને તમારા થકી ખૂબ ખૂબ મળે એવી આશા વ્યક્ત કરું છું. આજે મારી સાથે વાત કરી એ માટે તમારો ખૂબ આભાર. નમસ્તે.
નમસ્તે. થેન્ક યુ વેરી મચ. બહુ આનંદ આવ્યો. આરામ. થેન્ક યુ.